જય જીનેન્દ્ર પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ રજૂ કરે છે શાંત સુધારસ વ્યાખ્યાન માળા વ્યાખ્યાન 62મું શાંત સુધારસની 15મી કરુણા ભાવનાનું પ્રવચન પહેલું પ્રવચનકાર પૂજ્ય મુનિરાજ શ્રી જીનચંદ્ર વિજયજી મહારાજ બંધુ ત્રિપુટી પ્રવચન સ્થળ તિરુપતિ જૈન દેરાસરનો પ્રવચન મંડપ મહાલક્ષ્મી મુંબઈ 26 પ્રવચન સમય તારીખ 2 નવેમ્બર 1987 ને સોમવાર સવારે 9 વાગે
પ્રથમવસન પાર પ્રાપ્તિ વાંછા વિહસ્તા તદનુવસન વેશમાલંકૃતિ વ્યગ્રચિતા પરિણયનમપત્યા વાપ્તિમિષ્ટેન્દ્રિયાર્થા સતતમભિલસંત સ્વસ્થતાં ક્વાસ્નુ વીરન્.
પરમ જ્ઞાની મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ શાંત સુધારસ નામના ગ્રંથની અંદર આપણા ચિત્તમાં કેળવાયેલી રાગદ્વેષની વૃત્તિઓ જ્યાં સુધી નિર્મૂળ ન થાય ત્યાં સુધી શાંતિનો અનુભવ થઈ ન શકે એ વાત સમજાવીને કેવી રીતે આ રાગ અને દ્વેષની વૃત્તિઓને નિર્મૂળ કરવી એ માટેના ઉપાય તરીકે ભાવનાઓનું ચિંતન આપણને બતાડી રહ્યા છે. અને ત્યાંથી 12 ભાવનાઓના ચિંતન દ્વારા જળ જગત પ્રત્યેના આસક્તિ ભાવો રાગ ભાવને નિર્મૂળ કરવાની એક શક્તિ પ્રાપ્ત થાય છે. અને મૈત્રી પ્રમોદ કરુણા અને માધ્યસ્થ્ય આ 4 ભાવો દ્વારા જીવ જગત પ્રત્યેની જે આપણી દુર્ભાવનાઓ છે દ્વેષ ભાવો છે કલ્પસૂત્ર નામની ટીકામાં આપણા જ્ઞાની પુરુષોએ એમ લખ્યું છે કે દયા કૃપા નદી તીરે સર્વે ધર્મા તૃણાંકુરા અંકુરા ઘાસ તણખલા એ બધું ક્યાં ઉગે છે. રણની સુકી ધરતીમાં કોઈ દિવસ અંકુરો પણ ફૂટતો નથી પણ નદી કિનારે જ્યાં આગળ પાણી લહેરાઈ રહ્યું હોય જે જમીન ભીની હોય ભીનાશવાળી ધરતીમાં હંમેશા અંકુરા ઉગે છે ઘાસ ઉગે છે. ધર્મનો અંકુરો ઉગાડવો છે આત્માની અંદર તો એ આત્માની ધરતી કેવી હોવી જોઈએ એનો આ રીતે નિર્દેશ કર્યો કે દયા કૃપા નદી તીરે દયારૂપી ભીનાશ દયાની ભીનાશ જે હૃદયની ધરતીના કિનારે આવેલી છે એ જ ધરતીમાં સર્વે ધર્મા તૃણાંકુરા બધા જ ધર્મના અંકુરાઓ ઉગી શકે છે. જ્યાં આગળ દયા નથી કરુણા નથી હૃદયમાં સંવેદના નથી બીજાના સુખે સુખી થવાની કે દુઃખે દુઃખી થવાની ભૂમિકા નથી ત્યાં આગળ કદાચ બાહ્ય દ્રષ્ટિએ ગમે એટલી ધર્મ આરાધનાઓ ચાલ્યા પણ કરતી હોય ખરેખર અંતરાત્માની અંદર ધર્મ તત્વના અંકુરા ઉગી શકતા નથી. શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરવા માટે ધર્મના અંકુરાઓને ઉગાડવા માટે હૃદયને સંવેદનશીલ બનાવવું ખૂબ જ જરૂરી છે. દયાની ભીનાશ કરુણાની સંવેદનાઓ પ્રગટાવવી અનિવાર્ય છે. અને એટલા જ માટે અહીં આગળ વિનય વિજયજી મહારાજ પણ આપણને ધર્મ ધ્યાનની પ્રાપ્તિના એક સાધન તરીકે કરુણાથી ભાવિત થવાની વાત કરે છે. અને એની સાથે જ આ સંસારની અંદર કરુણા ક્યાં ઉપજે એમ નથી એમ કહીને એ સંસારની એક વાસ્તવિકતાનું દર્શન કરે છે કે જો દ્રષ્ટિ હોય તો આ સંસારના જીવાત્માઓના જીવનના વિવિધ પ્રસંગો જોતા જ હૃદયની અંદર સંવેદના અને કરુણા પ્રગટી ગયા વિના રહે એમ નથી. આ સંસારમાં જીવન જીવતો જીવાત્મા એક ક્યાં બીજા પ્રકારે કોઈક ને કોઈક દુઃખથી ફસાયેલો છે દુઃખમાં એનાથી એ પીડિત છે. સમગ્ર જીવનની શરૂઆત અને જીવનનો વિકાસ જેમ જેમ થતો જાય છે તેમ તેમ દુઃખ અનેક રૂપે વધતું જાય છે. વિનય વિજયજી મહારાજે આખું જ એક કલ્પના ચિત્ર મૂક્યું છે કે પ્રથમ અસન પાન પ્રાપ્તિ વાંછા વ્યસ્તા. સૌથી પહેલી માણસને ચિંતા હોય છે અસન પાન, ખાવાની ચિંતા, ક્યાંથી ખાવાનું મેળવવું, કેવી રીતે આજીવિકા પ્રાપ્ત કરવી, આની ચિંતા સંસારી જીવોને સતત સતાવ્યા કરતી હોય છે. ખાવાની ચિંતા, શું ખાવું, ક્યાંથી ખાવાનું મેળવવું, કેવી રીતે મેળવવું, કેટલું મળશે, આનો સતત વિચાર, સતત એની ચિંતાઓ એ વ્યક્તિના જીવનને દુઃખી બનાવે છે. આ દુઃખથી સંસાર પીડિત છે. જેને નથી મળ્યું એને ક્યાંથી મેળવવું ગમે તેમ કરીને, અને કેવી રીતે મેળવવું એને અંગેના ખાવાના વિચારો એના હૃદયને વ્યગ્ર બનાવે છે. તો બીજો એક વર્ગ એવો છે કે એને ક્યાંથી મેળવવું એ સવાલ નથી, એટલું બધું છે કે એમાં હવે શું ખાવું અને શું ન ખાવું એ વિચારો એને વ્યગ્ર બનાવે છે. એક વર્ગ એવો છે કે એને આટલી મોંઘવારીમાં શાકભાજી કેમ લાવવા એની ચિંતાને વ્યગ્રતા છે. બીજો વર્ગ એવો છે કે આજે કયા બે શાક બનાવવા એની ચિંતામાં પણ એનો અડધો કલાક પસાર થાય છે. પણ આખરે તો ખાવાની ચિંતા માણસના મનને વ્યગ્ર બનાવે જ છે. અસન પાન, ખાવું અને પીવું એની ચિંતા છે. પ્રથમ અસન પાન પ્રાપ્તિ વાંછા વ્યસ્તા તદનુ વસન વેશમાં અલંકૃતિ વ્યગ્ર ચિત્તા. કદાચ માની લો કે જેને ખાવા પીવાની વ્યવસ્થા થઈ ગઈ છે, મળી ગયું છે, એની કોઈ ચિંતા નથી. તો પછી બીજી ચિંતા આવે છે કપડાની, પહેરવા, ઓઢવા, પાથરવાની. આ ચિંતા પણ સંસારી જીવોને સતત વ્યગ્ર બનાવતી રહે છે. જેની પાસે નથી એને કેમ મર્યાદાઓ ઢાંકવી અને લાજ કેમ સંભાળવી એ માટે કપડાની ચિંતા છે, અને જેને એવી મેળવવાની ચિંતા નથી એને આજે કબાટ ખોલ્યા પછી કઈ સાડી પહેરવી આમાંથી એની ચિંતામાં અડધો કલાક એનો પસાર થાય છે. આ પહેરીશ તો સારી લાગશે કે આ પહેરીશ તો સારી લાગશે, આની સાથે મેચિંગમાં કઈ શોભશે કઈ નહીં શોભે, આજે રિસેપ્શનમાં જવું છે તો કયો ડ્રેસ પહેરવો, લગ્નમાં જવું છે તો કયો ડ્રેસ પહેરવો, વરઘોડામાં જવું છે તો શું પહેરવું, આની પણ વ્યગ્રતા માણસને વ્યગ્ર બનાવે છે. એ વિચારો પણ અતિ ભોગ સુખો એ માણસના મનને ઘણું બધું વ્યગ્ર બનાવ્યું છે. જરૂરિયાત પ્રાપ્ત થવી એક અનિવાર્યતા છે, પરંતુ જરૂરિયાત કરતા પણ જયારે વધુ ખૂબ વધુ પ્રાપ્ત થઈ જાય છે તો જેને નથી મળ્યું એ જેમ દુઃખી હોય છે, એને એમ જેને ખૂબ મળ્યું છે એ માણસો પણ માનસિક રીતે દુઃખી હોય છે. એને સ્વસ્થતા, શાંતિ અને સહજતા તમને એના જીવનની અંદર જોવા નહીં મળે. એને એ આના કારણે પણ વ્યગ્ર બનશે, પહેરીને પણ નથી શોભતી, વળી એનું મન બગડ્યું, વળી ઉતારી નાખો, વળી બીજો ડ્રેસ પહેર્યો, વળી પાછું નથી જામતું. વ્યગ્રતા માણસના મનને એ અત્યંત ચંચળ બનાવી મૂકે છે. વિનય વિજયજી મહારાજ અહીં આગળ કરુણા ભાવનાનું આખું એક કલ્પના ચિત્ર રજૂ કરે છે કે પહેલી ખાવા પીવાની ચિંતા છે, પછી પહેરવાની વસ્ત્રની ચિંતા છે, તદનું વસન, અને એ પણ જેને કદાચ એને ચિંતામાંથી પણ પસાર થઈ ગયો, આગળ વધી ગયો છે, ત્યાં એક ત્રીજી ચિંતા આવે છે. પછી હવે ઘરની ચિંતા છે એને. તદનુ વસન વેશમાં અલંકૃતિ વ્યગ્ર ચિત્તા. હવે હવે એને ચલો ખાવા પીવાની વ્યવસ્થા થઈ ગઈ, મુંબઈમાં આવ્યા હતા, નોકરી તો ગમે ત્યાંથી મળી ગઈ, આજીવિકા ગોઠવાઈ ગઈ, પહેરવા માટે કપડાં પણ મળી ગયા છે, પણ હવે રહેવું ક્યાં? આજે મુંબઈની અંદર રોજ હજારો માણસો ઠલવાય છે, એ નવા નવા મુંબઈમાં ઠલવાતા માણસોના મનને કઈ ચિંતા સૌથી વધુ સતાવતી હશે? કદાચ માની લો કે કોઈ ઓળખાણ દ્વારા નોકરીની તો વ્યવસ્થાને ભલામણ લઈને આવ્યો છે, એટલે ત્યાં નોકરી એને મળી જાય એમ છે, ખાવા પીવાની વ્યવસ્થા થઈ જશે અને પહેરવાના કપડાં પણ છે, પણ રાત પડે સૂવું ક્યાં, રહેવું ક્યાં, નાહવું ધોવું ક્યાં? માણસને રહેઠાણની ચિંતા એ પણ સતત ચિંતિત બનાવતી હોય છે. અને એ પણ જેની વ્યવસ્થા થઈ ગઈ છે, આજીવિકાની ચિંતાથી ખાવા પીવાની, ઓઢવા પાથરવાની, રહેવા માટે ઘર મળી ગયું છે, બધું મળી ગયું છે, એવા માણસો પણ આ સંસારની અંદર સુખી અને સ્વસ્થ હોઈ શકે એવું તમે માની શકો છો? વિનય વિજયજી મહારાજ ના પાડે છે. એ કહે છે કે ના, માણસનું મન સતત અશાંત છે, વધુ ને વધુ વ્યગ્ર બનતું જાય છે. જેને આ બધી કોઈ વ્યગ્રતા નથી એને એક નવી વ્યગ્રતા, તદનુ વસન વેશમાં અલંકૃતિ વ્યગ્ર ચિત્તા, અલંકારની વ્યગ્રતા પણ એને દુઃખી બનાવે છે. બધા ઘરેણા પહેરે છે અને મને ઘરેણું પહેરવા માટે નથી એની ચિંતા. જેને ઘરેણું પહેરવાના સંયોગો અનુકૂળ છે એને એ ઘરેણાની હવે ડિઝાઇનો, આ તો સાવ જૂની ડિઝાઇન થઈ ગઈ, લેટેસ્ટ ડિઝાઇનો કેટલી બધી આવી ગઈ છે, આને આ 7 વર્ષથી એની એ બંગડીઓને એને હાર પહેર્યા કરીએ છીએ. કઈક ચેન્જીસ તો કરાવવું જોઈએ. એને એને એના આભૂષણોની શોભાની ચિંતા છે. જે કદાચ એ પણ મેળવી ચુક્યા છે એને ક્યાંક સરકારની નજરે ન ચડી જાય, ક્યાંક ખોટા ક્યાંક ફસાઈ ન જઈએ એની સુરક્ષાની ચિંતા છે. પણ માણસનું મન વ્યગ્ર છે, એનું કારણ એ ખાવું પીવું, ઓઢવું પાથરવું, રહેવા માટેનું ઘર, એ પછી અલંકારો, આ બધા માણસના મનને અશાંત બનાવવાના કારણો છે કે જે સંસારી વ્યક્તિના જીવનની અંદર સહજપણે લગભગ આવતા જ હોય છે આ બધા તબક્કાઓ. અને એ તબક્કાઓની વચ્ચે ફસાયેલો સંસારી જીવ એને ક્યાં ઠેકાણા હોય. ચાલો અલંકારની પણ થઈ ગઈ. દીકરો ઉંમર લાયક થયો કે દીકરી ઉંમર લાયક થી એને પરણાવવાના હતા, પરણાવવા માટે હવે તૈયારીઓ કરવાની છે એટલે ગોઠવણ તો થશે ત્યારે, પણ એ પહેલા એની આર્થિક વ્યવસ્થા મા બાપ કરી લેતા હોય છે. એને માટે સોનું બનું લેવાનું હતું, લઈ લીધું, સસ્તું હતું ત્યારે, અને અને એ બધી વ્યવસ્થા થઈ ગઈ. હવે હવે પછી પરણવાની ચિંતા. સંસારી જીવ જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ નવી નવી ચિંતાઓ, નવી નવી વ્યગ્રતાઓના તબક્કાઓ એના જીવનમાં આવતા જાય છે. કાં તો પોતાના લગ્નની ચિંતા, કાં તો પોતાના બાળકોની, પોતાની વ્યક્તિઓના લગ્નની ચિંતા, પણ એક પણ એક ચિત્તને વ્યગ્ર બનાવનાર એક એવો મુદ્દો છે કે જે સંસારી વ્યક્તિના જીવનની અંદર એક બહુ મોટી સમસ્યા ઉભી કરી દેતો હોય છે. જ્યાં સુધી એ સમસ્યા હલ ન થાય ત્યાં સુધી માણસના મનને શાંતિ હોય અશક્ય વાત છે. પરિણયનમ અપત્યા વાપ્તિ મિષ્ટેન્દ્રિયાર્થાન. પરિણયન લગ્નની ચિંતા એ પણ માણસના મનને વ્યગ્ર બનાવે છે. અને લગ્ન થઈ ગયા, હવે હવે તો કોઈ ચિંતા, હવે કોઈ વ્યગ્રતા તો નથી ને, હવે તો તમે સ્વસ્થ ને. વિનય વિજયજી મહારાજ કહે છે કે ના, સંસારી જીવ સ્વસ્થ હોઈ શકે જ નહીં. લગ્ન થઈ ગયા પછી પુત્ર પ્રાપ્તિની ચિંતા શરૂ થઈ જાય છે. લગ્ન થયા ને 5 વર્ષ ગયા પણ ગોળિયું નથી બંધાવ્યું એટલે એને બધા જ સુખો, ખૂબ ખાવા પીવાનું મળ્યું છે, સરસ મજાના કપડાં મળ્યા છે, અલંકારોનો કોઈ તોટો નથી, પ્રેમાળ પતિ મળી ગયો છે, પણ બાળક થતું નથી એટલે પતી ગયું. આ બધા જ સુખો એને માટે અકારા બની જાય છે અને વળી પાછું એનું ચિત્ત વ્યગ્ર અને દુઃખનો ભોગ બન્યા વિના રહેતું નથી, એ દુઃખીનો દુઃખી જ રહે છે. લગ્નની ચિંતા છે, પછી પુત્ર પ્રાપ્તિની ચિંતા છે. પુત્ર પ્રાપ્ત થઈ ગયો હવે નિશ્ચિંત, તો કે ના, હવે હવે એના ઘડતરની ચિંતા છે, એને ભણાવવા ગણાવવાની ચિંતા છે, એને ઉછેરવાની ચિંતા છે. અને ખૂબ પ્રેમથી ઉછેરેલું એ બાળક જરાક ઉંમર લાયક થયું ને મોટું થયું અને હવે તમને ગણકારતું નથી એટલે વળી પાછું તમારું મન વ્યગ્ર કે આને માટે તો અમે લોહીના પાણી કર્યા છે, કેટલી મગજમારીઓ કરી, 8 આટલા ભોગ આપ્યા અને આજે મારો જ દીકરો મારી સામે થઈ ગયો, મારી કોઈ દરકાર રાખતો નથી, આવી રીતે મારું અપમાન કરી નાખે છે, પતી ગયું. એ માણસના જીવનમાં શાંતિ ન હોય. કરુણા વ્યક્તિના હૃદયની અંદર કરુણા જન્માવવા માટે આ સંસારમાં ડગલે ને પગલે સર્વત્ર પ્રસંગો વેરાયેલા પડ્યા છે. આવા સંસારી જીવોની અવસ્થાઓને જુએ ત્યારે કોને હૃદયમાં કરુણા ન પ્રગટે. લગ્ન ન થયા હોય ત્યાં સુધી લગ્ન કરવાની ચિંતા હોય, લગ્ન થઈ ગયા પછી લગ્નને નભાવવાની ચિંતા હોય, એકબીજા પ્રત્યેના અવિશ્વાસોની વ્યગ્રતાઓ હોય, શંકા કુશંકાઓ ચિત્તને વ્યગ્ર અને વ્યાકુળ બનાવતી હોય, એ કઈ ન હોય ને પ્રેમાળ લગ્ન જીવન દાંપત્ય જીવન ચાલતું હોય તો પુત્ર પ્રાપ્તિ ન થઈ હોય માટેની વ્યગ્રતા હોય, પુત્ર પ્રાપ્તિ થઈ ગઈ હોય તો એના ઉછેરની ચિંતાઓ અને વ્યગ્રતાઓ હોય, એ પણ ન હોય ને ઉછેર સારી રીતે થયો તો એ પુત્ર એ સંતાનો અનુકૂળ વર્તન ન કરતા હોય માટે વ્યગ્રતા હોય, અનુકૂળ વર્તન કરનારા વિનયી વિવેકી સુંદર સુશીલ બુદ્ધિશાળી ગુણવાન પુત્રો પ્રાપ્ત થયા હોય પણ તો પણ કદાચ કર્મસત્તા એકાદ થપાટ મારી દે અને અકાળે એ પુત્રોનો વિયોગ થઈ જાય માટે ચિત્તમાં વ્યગ્રતા હોય, પણ ક્યાંક ને ક્યાંક આ સંસારના કોઈક ને કોઈક સંયોગો કે વિયોગો એના કારણે વ્યક્તિના ચિત્તની અંદર સતત વ્યગ્રતા વ્યગ્રતા ને વ્યગ્રતા વ્યાકુળતાની વચ્ચે જ એનું જીવન જયારે પસાર થઈ રહ્યું છે ત્યારે એવા સંસારી જીવોનું દર્શન કરે પ્રબુદ્ધ આત્મા એના હૃદયની અંદર કરુણા પ્રગટે કે આ દુનિયા કેટલી બધી દુઃખી છે, આ બધા દુઃખો બધાના દૂર થઈ જાય, સૌ સ્વસ્થતાનો અનુભવ કરતા થઈ જાય, સૌને સાચી શાંતિ મળી જાય, કંઈક દરેકનું જીવન વ્યવસ્થિત બની જાય તો બહુ સારું. આવો વિચાર બીજાના દુઃખને જોઈને હૃદયમાં જાગતી સંવેદના એ જ ધર્મનો અંકુરો ઉગાડવા માટેની યોગ્યતા છે. જે હૃદયની અંદર સંસારી જીવોની વ્યગ્રતાઓને જોઈને કોઈ સંવેદના નથી પ્રગટતી એ દરેક જીવોના તમામ દુઃખો દૂર થઈ જાય ને બધા ખરેખર કંઈક સુખી જીવન પ્રાપ્ત કરે, કંઈક એમને સાચી શાંતિ મળે, આવી કોઈક ઝંખના ને ભાવના જેના હૃદયમાં નથી જન્મ પામતી એ આત્માને કદાચ બાહ્ય ભૂમિકાએ ગમે એટલા ધર્મ ક્રિયાઓ અને અનુષ્ઠાનો કરતો હોય, ધર્માત્મા તરીકે ખપતો હોય, ખરેખર તે ધર્મ માટેની યોગ્યતા એનામાં હજી પ્રગટિ નથી એમ આપણા જ્ઞાની પુરુષો કહે છે. કારણ કે અહીં તો પહેલી શરત છે કે ધર્મનો અંકુરો જ કરુણાની નદીના તીરે ઉગી શકે છે. જ્યાં કરુણા નથી ત્યાં ધર્મ કેવો? બીજાના દુઃખે દુઃખી થવાની ભૂમિકા નથી ત્યાં ધર્મ આવે છે રીતે? શુષ્ક હૃદયની શુષ્કતા એ ધર્મ પ્રાપ્તિ માટેની અયોગ્યતા સૂચવે છે. આજે માણસનો સ્વાર્થ એટલો બધો પ્રબળ બની ગયો છે અને માણસ એટલો બધો સ્વ કેન્દ્રિત બનવા માંડ્યો છે કે બીજાના સુખ દુઃખની જાણે કે એની કંઈ પડી જ નથી, અને પડી છે તો ઊંધી પડી છે. બીજાના સુખે દુઃખી થવું છે અને બીજાના દુઃખે સુખી થવું છે એવી કોઈક ભૂમિકામાં જ્યાં સુધી આપણે અટવાયેલા છીએ ત્યાં સુધી ધર્મની સાચી પ્રાપ્તિ આપણને નહીં થઈ શકે. ધર્મની પ્રાપ્તિ માટે બીજાના સુખે સુખી થવાની અને બીજાના દુઃખે દુઃખી થવાની ભૂમિકાઓ પ્રાપ્ત કરવી પડશે. આજે તો કોઈક એના પુણ્યના ઉદયથી, એના પુરુષાર્થથી એ સુખી થઈ રહ્યો છે, એ જોઈને દુઃખી થનારા ઘણા વધી રહ્યા છે. એ આટલો બધો સુખી થઈ ગયો, એ આટલો આગળ વધી ગયો, એને આટલો બધો જશ મળી ગયો, એ પણ આપણે પ્રેમથી સહન કરી શકતા નથી. કોઈકનો વિકાસ પણ આપણે રાજીપાથી જોઈ શકતા નથી. બીજાના સુખે દુઃખી થવા માંડ્યા છે માણસો, અને અને કોઈક દુઃખી થતો હોય, હા એ જ લાગનો તો આમ જ થવું જોઈતું તું, બરોબર છે, મજા આવી, હવે બચ્ચાને ખબર પડશે, અરે પેલો દુઃખી થઈ રહ્યો છે માં તું સ્વમ શા માટે પણ રાજી થાય છે. પણ આપણો અહમ, આપણી સ્વાર્થ વૃત્તિ, આ આપણી હૃદયની કોઈક અયોગ્ય ભૂમિકાઓ એ આપણને બીજાના દુઃખે પણ સુખી થવાની ભૂમિકામાં તાણી જાય છે. અને જ્યાં આ નિમ્ન કક્ષાની અને હલકટ ચિત્તવૃત્તિઓ હોય ત્યાં આગળ ક્યારેય પણ ધર્મ આવી શકતો નથી. ધર્મની પ્રાપ્તિ માટેની તો આ પહેલી શરત છે કે તમારા હૃદયને સંવેદનશીલ બનાવો, તમારા હૃદયને બીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થવાની ભૂમિકાને પ્રાપ્ત કરાવો હૃદયની અંદર, તો જ તમે ધર્મને પ્રાપ્ત કરી શકશો અને પામી શકશો. આ વિશ્વની જે પરમ વિભૂતિઓ છે એવા પરમાત્મા પણ પરમાત્મા ત્યારે બને છે જ્યારે એના બીજાના દુઃખો પ્રત્યે હૃદયમાં સંવેદનાઓ જન્મે છે. તીર્થંકરોને તીર્થંકર બનાવનાર તત્વ જો કોઈ હોય તો તે ઉત્કૃષ્ટ કક્ષાની કરુણા છે, જગતના જીવો પ્રત્યેની સંવેદના છે, એ જ તીર્થંકરને તીર્થંકર બનાવે છે. કોઈ પણ તીર્થંકર તીર્થંકર નામ કર્મ નિકાચિત કરે એનું કારણ કરુણા ભાવના છે. વિશેષ સ્થાનકની કોઈ પણ આરાધના કરીને તીર્થંકર નામ કર્મ બંધાય ખરું, પણ એ જે કર્મ બંધાયું એ નિકાચિત ક્યારે થાય? તીર્થંકર જ્યારે તીર્થંકર થાય છે એના પહેલાના ત્રણ ભવો પહેલા ત્રીજા ભાવમાં એની હૃદયની સંવેદના, કોમળતા અને કરુણા એટલી બધી પરાકાષ્ઠાએ પહોંચી જાય છે, એક એક જીવના દુઃખ જુએ છે અને વ્યથિત બની જાય છે અને એમ થાય છે કે ક્યારે મારામાં એવી શક્તિ આવે, ક્યારે એવું કંઈક મારામાં સામર્થ્ય આવે કે બધાને આ દુઃખમાંથી મુક્ત કરી દઉં, બધાને સાચા સુખના રસ્તે ચડાવી દઉં. આ ભાવના પ્રબળ બને છે ત્યારે તીર્થંકર નામ કર્મ જે બંધાયેલું હોય છે આ હૃદયના ભાવોથી એકદમ નિકાચિત બની જાય છે, પુષ્ટ બની જાય છે. એનો અર્થ એ છે કે અર્યંતને અર્યંત બનાવનાર તત્વ જો કોઈ હોય તો તે કરુણા છે. જગતના જીવોના દુઃખને જોઈને હૃદયમાં ઉઠતી સંવેદના છે. આ સંવેદના જ્યાં સુધી આપણા હૃદયમાં ન જન્મે, આપણું હૃદય કોઈકના દુઃખ જોઈને જ્યાં સુધી ધબકતું ન થાય ત્યાં સુધી આપણે પરમાત્માના સાચા ભક્ત પણ નહીં કેવડાવી શકીએ અને પરમાત્માના ધર્મને આપણે ખરેખર પામી પણ નહીં શકીએ. ભગવાનનો ભક્ત તે જ કહેવાય જે આ કરુણા ધર્મનો ઉપાસક હોય. જ્યાં કરુણા નથી ત્યાં પરમાત્માની સાચી ભક્તિ આવી શકતી નથી અને પરમાત્માના ધર્મની સાચી યોગ્યતા પ્રગટી શકતી નથી. આપણું હૃદય ધબકે છે ખરું કે આપણા હૃદયને કોઈ લકવા લાગુ પડી ગયો છે? શરીરનો લકવા તો હજી સારો, બહુ બહુ તો આ જીવન જ તમારું એ બગાડે, પણ જો હૃદયને લકવા લાગુ પડી ગયો, હાર્ટ જો ધબકતું બંધ થઈ ગયું, બીજાના દુઃખે દુઃખી થવાની અને સુખે સુખી થવાની જો એની ભૂમિકા ચાલી ગઈ, આ એનો ધબકાર શાંત થઈ ગયો, શુષ્ક અને કઠોર હૃદય બની ગયું, તો સમજી લેજો કે એ દિવસે આપણું ભાવ મૃત્યુ થઈ ગયું છે. બધું જ છે જીવનની અંદર, અંદરનો ધબકાર નથી જ્યાં આગળ, ત્યાં એ ધબકાર વિનાનું જીવન સુનકાર છે, બીજું કઈ જ નથી. શું મળે છે આપણને? અને આજે આવી ભૂમિકા વધી રહી છે. માણસની સ્વાર્થ વૃત્તિ એટલી બધી પ્રબળ હોય છે, સ્વકેન્દ્રિત પણ એટલું બધું વધી ગયું છે કે ગમે તેવું થતું જોઈએ તે છતાં ઘણી વાર તો જાણે એને કોઈ અસર જ ન હોય, કોઈ સંવેદના જ ન હોય. આવું તો ચાલ્યા કરે. મુંબઈમાં તો રોજ આવા કેટલાય એક્સિડન્ટ થાય છે. આપણે ચાલો વધી જાઓ આગળ. કોઈકને કચડાતો જોઈને પણ જેના હૃદયમાં અરેરાટી નથી થતી, કોઈકને પીડાતો જોઈને પણ એનું દુઃખ જેના હૃદયને વ્યથિત નથી બનાવતું, છતી શક્તિએ કોઈકનું દુઃખ દૂર કરવા માટે જેના હૃદયમાં કોઈ સદભાવના નથી જાગતી, એ બધાના હૃદય લકવાથી ગ્રસ્ત બની ગયા છે એવું જ માનવું રહ્યું. હૃદયને ધબકતું રાખો, ધર્મ માટેની આ પહેલી શરત છે. હૃદયને ધબકતું રાખો. જો હૃદય નિષ્પ્રાણ બની ગયું, એનો ધબકાર ચૂકી ગયું, તો ત્યાં આગળ ધર્મની પ્રાપ્તિ નહીં થઈ શકે. કેટલી હદની કરુણા એ મહાપુરુષોએ વિકસાવેલી હશે ત્યારે એમના જીવનની એ ઉચ્ચતાઓને પ્રાપ્ત કરી શક્યા છે. કોઈ પણ સંતોના જીવન જુઓ, એમના જીવનની અંદર આ કરુણા ભાવનાની પરાકાષ્ઠા આપણને જોવા મળશે. બીજાના દુઃખ એમના હૃદયને એટલું બધું પીડિત બનાવી જતા હોય ને એટલું બધું વ્યગ્ર બનાવી જતા હોય કે જેને ઘડી ભરને માટે ક્યારેક તો એ સહન કરવા પણ તૈયાર ન થઈ શકે કે મારા સ્વાર્થને માટે હું બીજાને આટલા બધા દુઃખી કરું, કોઈકનું દુઃખ જોયા જ કરું, હું એમાં કંઈ ન કરી શકું. ના ના, એવું તો મારાથી કેમ કરી શકાય. ધર્મરૂચિ અણગાર ગોચરી વોરવા માટે નીકળ્યા, ગોચરી વોરવા માટે ગયા છે ને એક ઘરમાં ગોચરી વોરવા માટે પહોંચી ગયા. એને ત્યાં જે શાક હતું, કડવી તુંબડીનું શાક, ઝેરીલું શાક હતું, ખબર ન પડી મુનિરાજને. મુનિરાજે શાક વોરી લીધું. શાક વોરીને ઉપાશ્રયમાં પાછા આવે છે, ગુરુ મહારાજની પાસે ગોચરી મૂકે છે. ગુરુ જ્ઞાની હતા અને એમણે જ્ઞાનથી જોઈ લીધું શાક ઉપર, નજર પડતાની સાથે કે આ તો ઝેરી શાક છે, જે ખાશે ખતમ થઈ જશે. એટલે તરત જ પેલા મુનિરાજને પૂછે છે કે મુનિ આ શાક ક્યાંથી લાવ્યા? તો કે ગુરુદેવ ગોચરી ગયો તો કોઈકના ઘરેથી મળ્યું છે શાક, તમને ખબર નથી, પરંતુ આ શાક ઝેરી છે, આ ખવાય એવું નથી, જે ખાશે મરી જશે, માટે આ શાક નહીં વપરાય. જાઓ ગામની બહાર જાઓ, નદી કિનારે ધૂળની અંદર આ શાકને પરઠવી આવો, એને નિકાલ કરી આવો. ગુરુની આજ્ઞા થઈ. ધર્મરૂચિ અણગાર ઝેરી શાકનું પાત્ર લઈને ગામની બહાર નદી કિનારે જાય છે. માટીમાં નાખી દેવું છે, ધૂળમાં મિક્સ કરી નાખવું છે, એ શાકનો નિકાલ કરવો છે. પણ સંત કોને કહેવાય જેના હૃદયની અંદર સર્વ જીવોના હિતનો વિચાર પરાકાષ્ઠાએ પહોંચેલો હોય એનું નામ સાચા સંત. જીવાત્માઓની પ્રત્યે જેના હૃદયમાં કરુણા નથી એ ક્યારેય પણ મહાત્મા બની શકતા નથી. મહાત્મા થવા માટેની શરત છે જીવાત્માઓની ચેતના સાથેનો સંબંધ એનો સુદૃઢ બની ગયેલો હોવો જોઈએ. ત્યાં આગળ જઈને મુનિરાજ વિચાર કરે છે કે આ ઝેરી શાક ભલે અમે કોઈ સાધુ ન ખાઈએ, ભલે હું કદાચ હમણાં નદીની રેતીમાં નાખી દઈશ, પરંતુ એના કારણે પણ કોઈ સૂક્ષ્મ પણ જીવની હત્યા તો નહીં થાય ને, કોઈનું અહિત તો નહીં થાય ને, જરાક લાવ તપાસ કરું. થોડુંક શાક લીધું, રેતીમાં મિક્સ કર્યું અને હવે એની શું અસર થાય છે જોવા માટે ત્યાં આગળ થોડીક વાર માટે બેસે છે. થોડોક સમય ગયો અને તેલવાળું વઘારવાળું મસાલેદાર આ શાક એની સુગંધથી આજુબાજુમાં ક્યાંક કીડીના દર હશે એમાંથી કીડીઓ ખેંચાઈને ત્યાં આગળ જાય છે. ને શાક મિશ્રિત પેલી જે રેતી હતી નદીની એની એને જઈને ચોંટે છે કીડીઓ, પણ એ ઝેરની અસરના કારણે તરત જ કીડીઓની તરફડતી જોઈ એમણે. અને આ મુનિરાજ વિચારમાં પડી ગયા કે અરે એક આટલા શાકના કારણે પણ આટલી કીડીઓ ખેંચાઈ આવીને આ તરફડવા માંડી, આટલું બધું શાક જો હું નાખી દઈશ આમ તો કેટલી બધી કીડીઓ કે કેટલા બધા સૂક્ષ્મ જીવ જંતુઓ આ ઝેરની અસરથી તરફડી તરફડીને પ્રાણ ગુમાવશે, મૃત્યુ પામશે. ગુરુ મહારાજે કીધું હતું કે જાઓ કોઈક નિર્દોષ જગ્યાએ આ શાકને પરઠવી આવો. પણ આ નિર્દોષ જગ્યા ન કહેવાય, આ તો બહુ મોટો દોષ છે. કેટલા બધા જીવોની હત્યામાં આપણે નિમિત્ત બનવાનું છે. કદાચ કોઈકને જીવન ના આપી શકીએ તો કઈ નહીં, બીજાનું જીવન ઝૂંટવી લેવાનો આપણને કોઈ અધિકાર નથી. જો તમે કોઈને જીવન આપી શકતા નથી તો કોઈનું જીવન ઝૂંટવી લેવાનો તમને કોઈ અધિકાર નથી. મુનિરાજ વિચારમાં પડી ગયા કે શું કરવું, ઝેરી શાક છે, ખવા એવું તો છે નહીં અને પરઠવવામાં પણ આ ઉપાધિ છે. ગુરુ મહારાજે કીધું છે નિર્દોષ જગ્યાએ પરઠવજો, જ્યાં આગળ ઓછામાં ઓછા જીવોની હત્યા થાય કે ઓછામાં ઓછું કોઈનું હિત થાય એવી રીતે આ કામ કરજો. ગુરુ મહારાજની આટલી આજ્ઞા છે. પણ આ આ જમીનમાં નાખવાથી તો આ જ પરિણામ આવવાનું છે, તો શું કરવું? બહુ વિચાર કરતા કોઈ ઉપાય સૂચતો નથી ત્યારે એને એક જ વિચાર આવે છે કે એક જ વાત છે, આ શાક હું પોતે જ જો ખાઈ જાઉં કદાચ મારા પ્રાણ જશે, પણ મારા પ્રાણ જવાના કારણે કેટલા બધા જીવોના પ્રાણ બચી જશે, એનામાં પણ મારી જેવો આત્મા છે, ભલે ને આજે એક એને નાનો દેહ મળ્યો છે, સૂક્ષ્મ દેહ મળ્યો છે, તો શું થઈ ગયું? એની ચેતના તો મહાન છે, અને આવી એક મહાન ચેતના આ દેહમાં પુરાયેલી છે, એવા કોઈ પણ ચૈતન્ય સ્વરૂપી આત્માનું અહિત મારાથી કેમ કરાય? નિર્ણય કરી લીધો, પોતે જ શાક ખાઈ જવાનો, ત્યાં જ બેસી જાય છે, પરમાત્માનું સ્મરણ કરે છે, અરિયંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, પરમાત્માની શરણાગતિ સ્વીકારી લે છે હૃદયના ભાવથી, જગતના સર્વ જીવોની સાથે ક્ષમાપનાનો ભાવ કેળવી લે છે, કોઈ પણ જીવ પ્રત્યે મારાથી કંઈ પણ અનુચિત વર્તન થયું હોય તો સૌની ક્ષમા યાચી લે છે પોતે, અને બધા જ જીવો સુખી થાવ, આ વિશ્વના સર્વ જીવો સુખી થાવ, સાચી શાંતિ પ્રાપ્ત કરો, આવી પવિત્ર ભાવનાઓ કેળવીને એ ધર્મરૂચિ અણગાર ત્યાં આગળ બેસી જાય છે, અને વિચાર કરે છે કે ગુરુ મહારાજે કીધું તો કે નિર્દોષ જગ્યાએ પરઠવજો, નિર્દોષ જગ્યા આના કરતા વધુ બીજી કોઈ સારી ન હોઈ શકે, એ ઝેરવાળું શાક પોતે જ ત્યાં આગળ વાપરી જાય છે, શાક વાપરી જઈને તરત જ જમીન પૂંજીને, રજોહરણથી જમીન પૂંજીને ત્યાં આગળ સુઈ જાય છે, એમનું પ્રાણ થોડીક જ પળોની અંદર ચાલ્યો જાય છે, અને એ મહાત્મા સદગતિના માર્ગે આગળ વધી જાય છે, સાધુ જીવન સ્વીકાર્યા પછી આ એક એમની દ્રષ્ટિ હતી કે કોઈ પણ જીવનું દુઃખ મારાથી કેમ સહન થાય, કારણ કે સમજતા હતા કે કરુણા એ ધર્મનો પાયો છે, જ્યાં કરુણા નથી ત્યાં આગળ ધર્મની મહેલાત ક્યારે પણ ઉભી થઈ શકતી નથી, અને એ કરુણા મને એક જ કહે છે કે તારા સુખને જતું કરજે, પણ કોઈકનું દુઃખ દૂર કરવા માટેનો પ્રયત્ન કર્યા વિના રહીશ નહીં, આજે શક્તિ મળી છે, આજે પુણ્યના ઉદય છે, આજે બધી અનુકૂળતાઓ છે, તો આજે કોઈક જીવનું પણ દુઃખ દૂર કરવામાં મારી શક્તિ ન વપરાય, મારી બુદ્ધિ કામે ન લાગે, મારો સમય જો એમાં ઉપયોગમાં ના આવે તો એ મને મળેલી શક્તિ સંપત્તિ સમય એ બધાની સફળતા હું ક્યારે પ્રાપ્ત કરી શકીશ? સંસાર તો સંસારની રીતે ચાલ્યા જ કરે છે, સંસારની પ્રવૃત્તિઓ પણ ચાલ્યા કરે છે, એ તો ક્યારે અટકવાનું જ નથી, એ તો બધું ચાલ્યા જ કરશે, અને એ સંસાર જે છેવટે મને ભવ ભ્રમણના માર્ગે લઈ જશે, જે સંસારની પાપની આરંભ સમારંભની ને આ બધી પ્રવૃત્તિઓ કેટ કેટલા કર્મો બંધાવશે, એને માટે તો જિંદગીનો અઢળક સમય ખર્ચી નાખ્યો છે, એની પાછળ તો કેટ કેટલી સંપત્તિ બરબાદ કરી દીધી છે, અને એની પાછળ શક્તિઓની કેટલી બધી ન્યોછાવરી કરી છે, આજે બીજા કોઈક જીવનું દુઃખ દૂર કરવા માટે મારી સંપત્તિને કામે લગાડવાની છે, મારા સમયનો ઉપયોગ કરવાનો છે, મને મળેલી શક્તિ એને સાર્થક બનાવવાની છે, એવી તક મને મળી છે, લાવ કરી લઉં, આવો વિચાર, બીજાના દુઃખને દૂર કરવાનો વિચાર જ્યાં સુધી હૃદયમાં જન્મ પામતો નથી અને સક્રિયતા આવતી નથી ત્યાં સુધી આપણા જ્ઞાની પુરુષો કહે છે કે ધર્મનો અંકુરો ઉગી શકતો નથી, કલ્પવૃક્ષની વાત તો ક્યાં કરવી, ધર્મના અંકુરાઓ કરુણા અને દયાથી ભીના થયેલા હૈયામાં જ ઉગી શકે છે, માટે હૃદયને આર્દ્ર બનાવો, કરુણાર્દ્ર બનાવો, સંવેદનશીલ બનાવો, દયાથી ભીનું બનાવો, શુષ્ક હૃદયના આત્માઓ ધર્મક્ષેત્રમાં પ્રવેશ નહીં કરી શકે, જ્યાં આગળ આપણા આદર્શો આ છે કે આ ધર્મરૂચિ અણગાર આ રીતે શાક જાતે વાપરીને પણ બિચારા આ નિર્દોષ જીવોની હત્યા ના થઈ જવી જોઈએ, હું જીવતો રહું અને મારી સામે તરફડી તરફડીને મરે એ મારાથી સહન ન થાય, એના કરતા આ શાક મારા પેટમાં નાખી દેવું પડે તો વાંધો નહીં, એ આદર્શ સાથે મરણાંત પ્રસંગને પણ સ્વીકારીને જીવનને હોળમાં મૂકી દઈને પણ બીજાને જીવાડવાનો પ્રયત્ન કરનાર આવા ધર્મરૂચિ અણગાર જેવા મહામુનિઓના આદર્શો જયારે આપણને મળ્યા હોય ત્યારે આપણે જો આંશિક પણ કરુણા આપણા જીવનમાં ન લાવી શકીએ, બીજાના દુઃખે દુઃખી થવાની સંવેદનાઓ ન જગાડી શકીએ, તો આપણે કઈ રીતે આપણી જાતને ધર્માત્મા કેવડાવી શકીએ? આપણા આદર્શો જ આ છે, કરુણા ઉચ્ચ કક્ષાને કરુણાને સ્પર્શ્યા વિના કોઈ સંતો સંત બની શક્યા નથી, કોઈ ધર્મની વિશિષ્ટતાઓ પ્રાપ્ત કરી શક્યા નથી, અને જેમ જેમ વ્યક્તિ ધર્મના ક્ષેત્રમાં આગળ વધતી જાય સ્થિર થતી જાય તેમ તેમ એની નિશાની આ છે કે એના હૃદયના ભાવો કેટલા ભીના થાય છે, શુષ્ક છે કે હૃદય કરુણાથી ભીનું થયું છે, આ એની પહેલી કસોટી છે, હૃદયને ભીનું બનાવો, કરુણાર્દ્ર બનાવો, અને એ કરુણા એટલી બધી હદે વધી જાય હૃદયની સંવેદના વિશ્વની ચેતના સાથે એટલી બધી જોડાઈ જાય કે એનું દુઃખ, એની કોઈક આપત્તિ એ પોતાની બની જાય ને એનો આઘાત પેલા કરતા પણ આને વધુ લાગી જાય. થોડાક વર્ષો પહેલા જયારે અંગ્રેજોનું રાજ્ય હતું ત્યારે ભાવનગરની અંદર બનેલી એક બિલકુલ સત્ય ઘટના છે. ભાવનગરમાં એ એરિયાની અંદર એક સાધુ સંત રહેતા હતા, મસ્તરામજી એમનું નામ હતું. અને હકીકતમાં મસ્તરામ હતા. જંગલોમાં રહેવાનું, કોઈક નદી કિનારે એકાદી ઝૂંપડી બાંધી લે, કુટીર ઉભી કરી દે અને ત્યાં આગળ પોતાની અલખની મસ્તીમાં પડ્યા હોય. થાય એટલું કોઈકનું ભલું કરવું, નહીં તો જગતની ઝંઝાળમાં પડવું નહીં, અને એ રીતે એમનું જીવન ચાલ્યું જાય. મસ્તરામજીની પ્રતિષ્ઠા એટલી બધી ચારે બાજુ ફેલાયેલી, લોકો ક્યાં ક્યાંથી એમના દર્શન કરવા માટે આવે, ચારે બાજુ એમની પ્રશંસા થતી રહે. અને એ પ્રશંસા એકવાર ભાવનગર સ્ટેટના જે રાજા હતા એ રાજાના કાને પહોંચી,